એકત્રાના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં થોડા ઊંડા ઉતરી રહ્યા છીએ. ખાસ કરીને વિજયરાય વૈદ્યની ગુજરાતી સાહિત્યની રૂપરેખામાંથી એક બહુ જ રસપ્રદ લેખ છે, બે અનોખા કવિઓ પદ્મનાભ અને ભાલાળ. આજે એના પર વાત કરીશું.
હા, બહુ મહત્વનો લેખ છે.
આપણો હેતુ એ સમજવાનો છે કે વૈદ્ય આ બંને કવિઓને અનોખા કેમ કહે છે, એમની મુખ્ય રચનાઓ કઈ, અને જૂની ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન શું. મતલબ આ ચર્ચા આપણને બે અલગ પણ ખૂબ પ્રભાવશાળી કવિઓની દુનિયામાં લઈ જશે.
બરાબર,
તો ચાલો શરૂ કરીએ. વૈદ્ય આમને અનોખા કહે છે, આ પાછળનું કારણ શું અને એમનું મહત્વ શું છે?
જુઓ, વૈદ્યના કહેવા પ્રમાણે પદ્મનાભ, જેમનો સમય ઈસવીસન 1456 આસપાસનો ગણાય, અને ભાલણ, જે લગભગ 1499 કે 64થી 1514 સુધી હતા, એ બંને બ્રાહ્મણ કવિઓ હતા. એ સમયમાં ખબર છે ને, જૈન કવિઓનું પ્રદાન બહુ મોટું હતું. એની સરખામણીમાં આ બે જૈનેતર કવિઓનું સ્થાન વૈદ્ય બહુ જ મહત્વનું ગણે છે.
એટલે અલગ તરી આવે એવા.
હા, માત્ર અલગ નહીં પણ ગુણવત્તામાં પણ ઊંચા. વૈદ્ય તો એમને નાકર જેવા સમકાલીન કવિઓ કરતા પણ ચડિયાતા ગણે છે.
ઓકે,
હવે પદ્મનાભની વાત કરીએ તો એ વિસલનગરા નાગર હતા. મારવાડમાં જાલોરના રાજા અખેરાજના દરબારમાં રાજકવિ હતા. એમની ઓળખ એમની એકમાત્ર ઉપલબ્ધ કૃતિ કાન્હણદે પ્રબંધથી છે. એ એમના આશ્રયદાતાના પૂર્વજ કાન્હણદે એમની વીરગાથા છે.
અને ભાલણ,
ભાલણ જેમને પુરુષોત્તમ મહારાજ પણ કહેતા, એ પાટણના પંડિત અને પૌરાણિક હતા, સંસ્કૃતના ભારે જાણકાર. એમનું મુખ્ય કામ સંસ્કૃતની ક્લાસિક કૃતિઓને ગુજરાતીમાં ઉતારવાનું હતું.
હા, એમને આખ્યાનના પિતા પણ કહે છે ને?
બિલકુલ, આખ્યાન શૈરીના જનક અને ખાસ તો કાદંબરીના અનુવાદક તરીકે બહુ જાણીતા થયા. મૂળ વેદધર્મી અને રામભક્ત હતા.
તો શરૂઆત પદ્મનાભથી કરીએ. એમની કૃતિ કાન્હણદે પ્રબંધ વિશે વૈદ્ય શું કહે છે? કેમ એ જૂની ગુજરાતી સાહિત્યમાં આટલી મહત્વની ગણાય છે?
વૈદ્ય કાન્હણદે પ્રબંધને એટલે જૂની ગુજરાતીનું એકમાત્ર ઇતિહાસ આધારિત લાંબુ અને વીરરસ પ્રધાન કાવ્ય ગણાવે છે. આ જ એની સૌથી મોટી ખાસિયત છે.
એ સમયે આવું બીજું નહોતું?
ના, મોટાભાગે ધાર્મિક કે પૌરાણિક કથાઓ જ રખાતી. પણ પદ્મનાભે સમકાલીન ઇતિહાસની ઘટના, જાલોરના રાજા કાન્હણદે અને દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજી વચ્ચેનો સંઘર્ષ, એને કાવ્યનો વિષય બનાવ્યો. વૈદ્ય નોંધે છે કે રણમલ્લ છંદ પછી આ પહેલું નોંધપાત્ર વીર કાવ્ય છે, અને એની સરખામણી ગુણવત્તાની દૃષ્ટિએ પ્રેમાનંદની કૃતિઓ સાથે પણ થઈ શકે.
વાહ.
આ કાવ્ય ચાર ભાગમાં છે. એમાં કાન્હણદેનું શૌર્ય, રાજપૂત મૂલ્યો, ધર્મરક્ષાની ભાવના, આ બધું કેન્દ્રમાં છે. વાર્તા ટૂંકમાં કહું તો,
હા કહો ને,
અલાઉદ્દીન ગુજરાત પર ચડાઈ કરે છે ત્યારે કાન્હણદે એને પોતાના રાજ્યમાંથી રસ્તો આપવાની ના પાડે છે. પછી ગુજરાતનું પતન થાય છે, સોમનાથનું યુદ્ધ, અને છેલ્લે કાન્હણદેનો તુર્કો સામેનો સંઘર્ષ. આ બધી મુખ્ય ઘટનાઓ છે.
આટલી મોટી ઐતિહાસિક ઘટનાઓ પર કાવ્ય રચાયું એમાં પદ્મનાભની કવિ તરીકેની તાકાત ક્યાં દેખાય છે? ખાલી ઘટનાઓ જ વર્ણવી છે કે કંઈક બીજું પણ છે?
ના ના, ખાલી ઘટનાઓ નથી. વૈદ્ય ખાસ કહે છે કે પદ્મનાભ પાત્રોને જીવંત કરવામાં અને રસ નિભજાવવામાં માહેર હતા. એમની કવિતામાં દેશભક્તિ અને ધર્મ પ્રત્યેની લાગણીનો ઊંડો આવેશ છે. સ્વ કેશવલાલ ધ્રુવ તો કહેતા કે એમના વર્ણનો એટલા જોરદાર છે કે રૂંવાળા ઉભા થઈ જાય.
ઓહો,
યુદ્ધના વર્ણનો હોય, શહેરનું વર્ણન હોય, ઉત્સવો હોય, બધાના જાણે જીવતા ચિત્રો ખડા કરી દે.
એટલે કે શબ્દોથી ચિત્ર દોરે એવું.
બરાબર. અને કાવ્યમાં ખાલી વીરરસ જ નથી. એક બાજુ કાન્હણદેના ભત્રીજા સાંતલનું શૌર્ય છે, એનું બલિદાન છે. પેલી પંક્તિ છે ને, તજુ પ્રાણ પણ તજુ ન માન.
હા, સાંભળી છે.
તો બીજી બાજુ કાન્હણદેના દીકરા વિરમદે માટે અલાઉદ્દીનની દીકરી પિરોજાનો કરુણ એકતરફી પ્રેમ પણ છે.
અચ્છા, એમાં પ્રેમકથા પણ છે?
હા, પણ કરુણ વિરમદે મૃત્યુ પામે પછી એનું માથું પણ પિરોજા સામે જોતું નથી, મોં ફેરવી લે છે, અને પછી પિરોજા જમનામાં ડૂબીને જીવ આપી દે છે. આ પ્રસંગ કરુણ અને અદ્ભુત રસનું સરસ ઉદાહરણ છે. વૈદ્ય ખાસ નોંધે છે કે વીર રસ એટલે કે ક્ષાત્ર તેજ અને વિપ્રલંબ શૃંગાર એટલે કે પિરોજાની વેદના, આ બંનેનું આવું મિશ્રણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ભાગ્યે જ જોવા મળે છે.
એટલે પદ્મનાભે ઇતિહાસને કવિતામાં ઢાળીને એ સમયના શૌર્ય અને સંઘર્ષને અમર કરી દીધા. હવે ભાલણ પર આવીએ. એ પદ્મનાભથી કઈ રીતે જુદા પડે છે? વૈદ્ય એમને સંસ્કૃતના વ્યુત્પન્ન પંડિત કહે છે, એનો મતલબ શું?
બરાબર. જુઓ, પદ્મનાભ જ્યાં પોતાના સમયની વાસ્તવિકતા અને ઇતિહાસ તરફ વળે છે, ત્યાં ભાલણ શાસ્ત્રીય પરંપરા અને સંસ્કૃત સાહિત્યના મોટા ખજાના તરફ જુએ છે.
હા,
વૈદ્ય એમને સંસ્કૃતના વ્યુત્પન્ન પંડિત એટલે કહે છે કે એ સંસ્કૃત ભાષા અને સાહિત્યના બહુ ઊંડા જાણકાર હતા. એમની ખાસિયત એ હતી કે એ વ્યાસ, વાલ્મીકિ, બાણભટ્ટ, શ્રીહર્ષ જેવા મોટા સંસ્કૃત કવિઓની રચનાઓનો સાર, એમની પ્રતિભા એને ગુજરાતી ભાષામાં ઉતારી શકતા હતા.
એટલે સંસ્કૃતના જ્ઞાનને ગુજરાતીમાં લાવ્યા.
હા, અને એમનો મુખ્ય હેતુ પણ એ જ હતું. સંસ્કૃતની જે ઉત્તમ પણ કઠણ એટલે કે સમજવામાં અઘરી રચનાઓ છે, એને સરળ અને રસાળ ગુજરાતીમાં, અને હા, ગુર્જર ભાષા શબ્દનો પ્રયોગ પણ ભાલણે પહેલો કર્યો, સામાન્ય મુગધ રસિક વાચક સુધી પહોંચાડવી. અને આ કામ માટે જે વિદ્વત્તા જોઈએ, જે રસિકતા અને કલા જોઈએ, એ ત્રણેય ભાલણમાં હતી. વૈદ્યના મતે એમના પહેલાં કોઈ ગુજરાતી કવિમાં આટલો સમન્વય જોવા નથી મળતો. અને એમણે જ પૌરાણિક કથાઓને પદ્યમાં રજૂ કરવાની આખ્યાન શૈલી વિકસાવી. એટલે જ એ જનક ગણાયા.
અને એમની કૃતિઓમાં કાદંબરીનું નામ બહુ મોટું છે. વૈદ્ય કહે છે કે એ ખાલી ભાષાંતર નથી, પણ રૂપાંતર જેવું ભાષાંતર છે. આમાં શું ખાસ છે?
હા, કાદંબરી ભાલણની શિરમોર કૃતિ ગણાય છે. વૈદ્ય સ્પષ્ટ કરે છે કે આ શબ્દે શબ્દનું ભાષાંતર નથી. ભાલણે મૂળ બાળભટ્ટની અઘરી ગદ્ય કથાને ગુજરાતી પદ્યમાં ઉતારી છે, પણ એમાં પોતાની સર્જનાત્મકતા ભેળવી છે.
એટલે કે પોતાની રીતે ફેરફાર કર્યા છે.
બરાબર. મૂળ કથાના કેટલાક ભાગ પસંદ કર્યા, કેટલાક છોડી દીધા, ક્યાંક ટૂંકાવ્યું, ક્યાંક વિસ્તાર કર્યો, એમાં પોતાની કલ્પનાઓ, અલંકારો અને ખાસ તો ગુજરાતી ભાવના અને વાતાવરણને બંધ બેસતું નિરૂપણ કર્યું. એટલે જ વૈદ્ય કહે છે કે આ વાંચતા ભાલણ સંસ્કૃત પંડિત હોવા છતાં ગુજરાત દેશના કવિ તરીકે વધુ ઉભરી આવે છે.
કોઈ ઉદાહરણ આપી શકો?
ચોક્કસ. વૈદ્ય દાખલા આપે છે, જેમ કે ચાંડાલ કન્યા રાજા શુદ્રકના દરબારમાં પ્રવેશે એનું વર્ણન, કે પછી દીકરા વગરની રાણી વિલાસવતીના દુઃખભર્યા શબ્દો, પુત્ર હસતું નહીં દીઠ્યું કરાવતા પૈપાન, અથવા કાદંબરીની વિરહ દશાનું વર્ણન, અછોદ સરોવરનું વર્ણન, આ બધામાં ભાલણની પોતાની કળા અને રસની સમજ દેખાય છે. મૂળ કૃતિની ગરિમા જાળવીને એને ગુજરાતીમાં સહેલી અને સુંદર બનાવવી એ ભાલણની મોટી સિદ્ધિ હતી. વૈદ્ય તો એને આજના માપદંડથી પણ ઉત્તમ, સુઘડ અને મોહક કૃતિ ગણીને ગુજરાતના સમગ્ર સાહિત્યનું અમૂલ્ય ઘરેણું કહે છે.
કાદંબરી જેવો ધર્મ સિવાયનો વિષય પસંદ કરવો એ પણ એ સમયમાં મોટી વાત કહેવાય, ખરું ને?
ચોક્કસ. એમની બીજી રચનાઓ વિશે શું? ખાસ કરીને નળાખ્યાન અને જેમાં વાત્સલ્ય રસ મુખ્ય છે એ કૃતિઓ.
હા, એના વિશે પણ કહો.
નળાખ્યાન વિશે એક મજાની વાત વૈદ્ય નોંધે છે કે ભાલણે બે વાર લખ્યું હતું.
બે વાર? કેમ?
કહેવાય છે કે પહેલું જે લખ્યું એ વધારે સારું હતું, પણ કોઈકની ઈર્ષ્યાને કારણે એની હાથપ્રત ખોવાઈ ગઈ કે દબાવી દેવાઈ, એટલે કવિએ દુઃખી મને બીજું, થોડું ઓછું રસિક નળાખ્યાન લખ્યું.
અરે રે.
હા, પણ પહેલા નળાખ્યાનના કેટલાક ભાગ, જેમ કે હંસની સ્તુતિ કે દમયંતી નળને જુગાર રમતા રોકે છે એ પ્રસંગ, એ બહુ વખણાયા હતા એમ મનાય છે.
અને વાત્સલ્ય રસવાળી કૃતિઓ?
ભાલણની બીજી મોટી સિદ્ધિ એ વાત્સલ્ય રસનું નિરૂપણ છે, ખાસ કરીને દશમ સ્કંદ, જે ભાગવતના દસમા સ્કંદ પર આધારિત છે, અને રામ બાલચરિત.
હા, કૃષ્ણ અને રામના બાળપણની વાતો.
બરાબર. એમાં એમણે બાળકૃષ્ણ અને બાળરામના પ્રસંગો અને એમાં માતાના હૃદયના ભાવો એટલા મીઠાશથી અને લાગણીસભર રીતે વર્ણવ્યા છે. વૈદ્યના મતે આવું વાત્સલ્ય નિરૂપણ ખાલી ગુજરાતીમાં જ નહીં, પણ એ સમયના ભારતીય સાહિત્યમાં પણ અનેરું સ્થાન ધરાવે છે.
વાહ.
આ કૃતિઓ દ્વારા એમણે ગુજરાતના ઘર જીવન અને સ્ત્રીઓના સ્વભાવનું પણ બહુ સુંદર ચિત્ર આપ્યું છે.
અને બીજી નાની કૃતિઓ પણ છે ને એમની?
હા, શિવભીલડી સંવાદ, સપ્તશતી, મૃગીયાખ્યાન જેવી કૃતિઓમાં પણ પ્રેમ, વીરતા, વિયોગના સારા વર્ણનો મળે છે. અને મહત્વની વાત એ કે એમણે ગુર્જર ભાષા શબ્દ પ્રચલિત કર્યો અને આખ્યાન કવિતાની એક એવી પરંપરા શરૂ કરી જે નાકર પ્રેમાનંદથી લઈને છેક આજના કવિઓ સુધી પ્રેરણા આપતી રહી છે.
તો આખી વાતચીત પરથી એવું સમજાય છે કે વૈદ્ય પદ્મનાભ અને ભાલણને જૂની ગુજરાતી સાહિત્યના બે મજબૂત પણ સાવ જુદા પ્રકારના આધારસ્તંભ તરીકે જુએ છે. એમની અનોખા તરીકેની ઓળખને આપણે ટૂંકમાં કઈ રીતે સમજી શકીએ?
બિલકુલ, વૈદ્યના વિશ્લેષણનો સાર જ એ છે. પદ્મનાભ અનોખા છે કેમ કે એમણે ઇતિહાસને, પોતાના સમયના શૌર્ય અને સંઘર્ષને વીર રસથી ભરપૂર કાવ્યનો વિષય બનાવ્યો. એમણે રાષ્ટ્રપ્રેમ અને ધર્મભાવનાને વાચા આપી. એમનો રસ્તો હતો સમકાલીન વાસ્તવિકતા અને સ્થાનિકતાનો.
અને ભાલણ?
જ્યારે ભાલણ અનોખા છે કારણ કે એમણે સંસ્કૃતના મહાન વારસાને ગુજરાતી ભાષામાં ઉતાર્યો. એમણે ખાલી અનુવાદ ન કર્યો પણ કલાત્મક રીતે રૂપાંતર કર્યું, આખ્યાન જેવી નવી શૈલી સ્થાપી અને શાસ્ત્રીય જ્ઞાનને લોકો સુધી પહોંચાડ્યો. એમણે શૃંગાર, કરુણ અને ખાસ તો વાત્સલ્ય જેવા રસોના નિરૂપણમાં કમાલ કરી બતાવી. એમનો રસ્તો શાસ્ત્રીયતા અને પુનઃસર્જનનો હતો.
એટલે બંને પોતપોતાની રીતે ગુજરાતી કવિતાને સમૃદ્ધ કરી.
એકદમ, બંને જૈનેતર ગુજરાતી કવિતાને ગૌરવ અપાવ્યું. એક રીતે કહીએ તો એક ભૂતકાળના વારસાને વર્તમાનમાં લાવ્યા અને બીજાએ વર્તમાનના સંઘર્ષને ઇતિહાસ બનાવી ભવિષ્ય માટે સાચવી રાખ્યો.
આ ખરેખર બહુ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. આ બે અલગ રસ્તાઓ વિશે વિચારતા શ્રોતાઓ માટે કોઈ અંતિમ વિચાર છે જે તેઓ મનમાં રાખી શકે?
ચોક્કસ. વૈદ્યનું આ વિશ્લેષણ આપણને વિચારવા પ્રેરે છે. સાહિત્યના આ બે મુખ્ય કામ, એક પોતાના સમયની વાસ્તવિકતા, ઇતિહાસ અને સમાજનું પ્રતિબિંબ પાડવું જેમ પદ્મનાભે કર્યું, અને બીજું શાસ્ત્રીય, પૌરાણિક કે બીજી ભાષાના ઉત્તમ વારસાને પોતાની ભાષામાં ઉતારી નવું રૂપ આપી એને જીવંત રાખવું જેમ ભાલણે કર્યું.
હા,
શું આ બંનેનું મહત્વ ઓછું છે? શું આજનું સાહિત્ય અને સંસ્કૃતિ પણ આ બે પ્રવાહોથી જ નથી બનતી અને સમૃદ્ધ થતી?
સાચી વાત છે.
આજના સમયમાં સર્જકો અને સમાજ આ બંને અભિગમો, વર્તમાનનું આલેખન અને ભૂતકાળનું પુનઃઅર્થઘટન વચ્ચે કેવી રીતે સંતુલન રાખે છે અને કોને વધુ મહત્વ આપે છે, એ સવાલ કદાચ હંમેશા આપણી સામે રહેશે.
પદ્મનાભ અને ભાલણ જૂની ગુજરાતીના આ બે અનોખા કવિઓ પર વિજયરાય વૈદ્યની દ્રષ્ટિએ આ ખરેખર એક ઊંડાણભરી અને ખૂબ માહિતીપ્રદ ચર્ચા રહી. એમની કૃતિઓ અને એમના રસ્તા આજે પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.